પ્રવચન નંબર 573 90 સાલ 54 મિનિટ પ્રશ્નોત્તરી.
Thank you. કે શ્રીમદ રાજચંદ્ર કૃપાલદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે, એમાં જીવ છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય, એમ છ પદ કયા છે. એમાં ષટ દર્શન, છ પ્રકારના દર્શન છે, એમાં એનું નિરાકરણ ખંડન પણ થઈ ગયું છે. ત્યાર પછી એ શિષ્યને ત્યારે આ સમજાણું બધું, ત્યારે શિષ્ય પોતે ગુરુનો ઉપકાર માને છે. શિષ્યબોધ બીજ પ્રાપ્તિ, શિષ્યબોધ બીજ પ્રાપ્તિ, બોધ બીજની પ્રાપ્તિ, શિષ્યને બોધ બીજની પ્રાપ્તિ સમય દર્શન થયું ત્યારે 127 ગાથામાં એ કહ્યું કે સટસ્થાન સમજાવીને ભીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર વખતે ઉપકાર માં. એટલે જે છ પદ કયા છે તે બધા પર્યાર્થિક ને વિષય થઈ ગયું
બરાબર,
અને એ સટસ્થાન સમજાવીને એનાથી આત્મા ભીન બતાવ્યો. સામાન જેમ સાત તત્વ અનુસંધાન એવા છે, પણ સાત તત્વમાં છુપાયેલો શુદ્ધાત્મા એ નિશ્ચયની વિષય છે. એટલે આ છ પદમાં પણ છ પદથી આત્મા ભિન્ન છે એ બતાવ્યો, અને એ વાત એવો શ્રી ચોપન ગાથામાં પણ કહી છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા, સર્વ અવસ્થા મોક્ષ અને મોક્ષ નો ઉપાય મેં તમને કહ્યો છે, એનાથી આત્મા જુદો છે તો લઈને ચડતા. હું આ છ પદમાં મોક્ષ પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે એ મેં તમને હું કહીશ કહ્યું છે, પણ એનાથી આત્મા ન્યારો છે. સર્વ અવસ્થા લીધી, એમના લીધું કે પુનપાપની અવસ્થાથી ન્યારો છે, મને આશ્રવ બંધ તત્વથી ન્યારો નામ જુદો છે એમ નહી, સર્વ અવસ્થાને વિશે બંધમાર્ગ કે મોક્ષમાર્ગ કે મોક્ષ, સર્વ અવસ્થા કોઈ અવસ્થા બાદ બાકી નહીં, સર્વ અવસ્થાને વિશે ન્યારો એટલે જુદો, એમાં ઇન્દ્રિય જ્ઞાનથી જુદો આવે કે નહીં, કેવળ જ્ઞાનથી જુદો મોક્ષ અને મોક્ષ માર્ગથી, તો ઇન્દ્રિય જ્ઞાનથી ને રાગથી તો જુદો જુદો જ છે. તું લક્ષ્યમાં જુદો લે, જો તું એ પરિણામ સાપેક્ષ આત્મા લઈશ તો તને સમય દર્શન નહીં થાય, પરિણામ સહિત હોવા છતાં પરિણામથી રહેલ છે. સર્વ અવસ્થાઓ સિદ્ધ કરી, અવસ્થાની અસ્થિ પણ મારામાં એમ કહ્યું ને, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા, ન્યારો સદા જણાય, ન્યારો જુદો અને જુદો સદા અમને જણાય છે, તમે એને જાણો. મોક્ષ અને મોક્ષનો માર્ગ એનાથી આત્મા જુદો છે, તો આશ્રમ બનથી તો જુદો હોય જ કંઈ કહેવા ગણું નથી. એમ કે આ કેવી સુંદર વાત કરી ગયા છે, પણ હવે એનું ઉકેલ કરે તો કામ આવે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ જ્ઞાનમય છે, પ્રગટ છે, જ્ઞાનમય આત્મા પ્રગટ છે, રાગમય થયો નથી, બંધમાર્ગ કે મોક્ષ માર્ગ રૂપે થયો નથી, પ્રગટ રૂપ ચૈતન્યમય જ્ઞાનમય આત્મા એ જ્ઞાન સદા. આત્મા આશ્રમ બંધ એ જીવનું લક્ષણ નથી, અને સંવર્જા ને મોક્ષ એ જીવનું લક્ષણ નથી, ચૈતન્યમય ત્રણેકાત્મા એ પર્યાય પ્રગટો કે ન પ્રગટો, પણ આત્મા તો ત્રણેકા સર્વ અવસ્થાને વિશે ન્યારો અને ચૈતન્યમય. સુંદર વાત કરી છે, અને સટસ્થાનક સમજાવીને આ વિન બતાવ્યું આપણે આત્મા, આપનો અર્થ આત્મા આત્મા થાય, ભગવાન આત્મા જુદો છે એમાંથી એ અંતર તત્વ છે. એની સાંજે થોડી ચર્ચા થઈ અહીંયા અમારા વચ્ચે સંધ્યાબેન, નિલનબેન, હું અને ભાઈ વાત નીકળી અને એમને યાદ હતું પદ કે ભાઈ આ તો સઠ સ્થાન થી પણ આ આત્મા જુદો છે કે ગુલાવકાર એટલે કાંઈ પછી મેં કહ્યું મૂળમાં છે મૂળમાં જોયું પછી મૂળમાં પોતાના સ્થાન કોકે નોટ કર્યું હોય વ્યાખ્યાન મળે એ નહીં પોતાની આત્મસિદ્ધિ શાસ્ત્ર મળે આ છ પદ મેં ગયા છે એનાથી મારો આત્મા જુદો છે. ભીન બતાવ્યું આ છ થી જુદો છે એટલે જીવાદી એ સાત તત્વો છે એમાં જીવ લીધો પણ એ છે જીવાદી સાત તત્વો એમાં જીવ પણ એ આ જે જીવ છે દસ પ્રકારના પ્રાણ વાળો જીવ છે એને ગુણ નથી પણ અપેક્ષિત ધર્મ છે કરતા ભોગતા એ વિશેષ અપેક્ષા એ છે જ્ઞાન દશા અને જ્ઞાન દશા થાય તો મોક્ષ માર્ગ ને મોક્ષ પ્રગટ થઈ જાય એ બધી પર્યાયના ધર્મ છે પર્યાય માત્ર થી આત્મા છે સર્વ અવસ્થાને વિશે કોઈ અવસ્થા બાકી નહીં નિગોધ થી માનીને મોક્ષ
બધી અવસ્થામાં
બધું આવી ગયું ને એમાં એમાં રહેલો છે પણ એનાથી ન્યારો જુદો રહેલો છે એ એકમેક થતો નથી
બરાબર.
પછી અમે ચર્ચા એ કરી કે દરેક જ્ઞાનીઓનો એક જ મત હોય એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યા પછી જ મોક્ષમાર્ગ શરૂ થાય દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે નહીં અને પર્યાય ઉપર દ્રષ્ટિ પડે ત્યાં સુધી મોક્ષમાર્ગ હોય બહુ પ્રમોદ આવ્યો મને તો શ્રીમદ પ્રત્યે કે આ શું લખી ગયા છે
નિત્ય છે ને છઠ સ્થાને પણ નિત્ય તો પછી એનાથી જ જુદું
નિત્ય છે ને ભાઈ એ દ્રષ્ટિના વિષયમાં નથી આવતું નિત્ય છે સાપેક્ષ ધર્મ છે નિત્યની સામે અનિત્ય
બરાબર
એ સાપેક્ષ ધર્મ છે નિત્ય છે પણ સાપેક્ષ ધર્મ છે નિત્યનો પર્યાય ન હોય નિત્ય અપેક્ષિત ધર્મ છે દ્રવ્ય અપેક્ષિત ધર્મ અનિત્ય પર્યાય અપેક્ષિત ધર્મ
બરાબર
એ ગુણ નથી ગુણ હોય તો એની પર્યાય એ
ધર્મ છે પણ
ગુણ નથી
અને દ્રષ્ટિનો વિષય તો અનંત ગુણમય છે
અનંત ગુણમય છે એમાં નિત્ય અનિત્ય ના આવે એ જ્ઞાનનો વિષય છે નિત્ય અનિત્ય એક અને એક એ બધું જ્ઞાનનો વિષય પ્રમાણ જ્ઞાનનો વિષય ગુણા આ સ્વભાવ ભવંતિ સ્વભાવ ગુણા ન ભવંતિ ગુણા આ સ્વભાવ ભવંતિ જ્ઞાન દર્શન ચારિત્ર જે ગુણો છે ટીકાવી ગુણા આ સ્વભાવ ભવંતિ ગુણોને સ્વભાવ કહેવાય ગુણોને આત્માનો સ્વભાવ કહેવાય ભવન સ્વભાવને ગુણ ન કહેવાય સ્વભાવ ગુણા આ સ્વભાવ ભવંતિ ગુણા આ સ્વભાવ ભવંતિ સ્વભાવ ગુણા ન ભવંતિ એમ છે ને
હમણાં બોલ્યું
એ જોયું ને તો જે નિત્ય નિત્ય જે સ્વભાવ છે એ ગુણ નથી એ સમસ્યા છે એટલે
જે પ્રતિપક્ષી છે એ ધર્મમાં
એ ધર્મમાં જાય સાપેક્ષ થયું અને ગુણ છે નિરપેક્ષ ધર્મ હંમેશા સાપેક્ષ હોય જ અને ગુણ હંમેશા
દ્રષ્ટિનો વિષય નિરપેક્ષ
નિરપેક્ષ હોય નિત્ય નિત્ય જ્ઞાનનો વિષય થયું સાપેક્ષ છે
નિત્ય ધર્મ છે ભી જુદા
નિત્ય ધર્મ છે જુદા દસ પ્રકારના પ્રાણ જે જીવ પેલો કયો એનાથી જુદો અને કરતા ભોગતાથી જુદો કરતા ભોગતા પર્યાયનો ધર્મ છે સર્વ અવસ્થાને વિશે જ્ઞાનો સુધા જે કરતા ભોગતા છે તે જીવ નથી અકર્તા ભોગતા તે જીવ છે
અપરિણામી અકર્તા ભોગતા
પેલામાં પેલો દ્રવ્ય નો નિશ્ચય ભલે ટાઈમ લાગે,
પણ ધીરજ રાખીને
દ્રવ્યના નિશ્ચયમાં ભૂલ જો હોય તો અનુભૂતિ થતી
નથી.
બે ભૂલ છે, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય. દ્રવ્યનો નિશ્ચય કોને કહેવાય? દ્રવ્યનો નિશ્ચય પરિણામ માત્ર થી પીવું. કુંકુમ ભગવાનને પૂછ્યો પ્રશ્ન કે આપ જે એકત્વ વિભક્ત આત્માની શુદ્ધાત્માની વાત કહેવા માંગો છો, સમિતાગનો આપે જે પ્રતિજ્ઞા કરી છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, તો પાંચ ગાથા પૂરી થયા પછી પ્રશ્ન શિષ્ય કરે છે કે આપ જે કહેવા માંગો છો એવા શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? મેં આજ સુધી શુદ્ધાત્માની વાતે સાંભળી નથી ને અનુભવ થયો નથી, મને કૃપા કરીને મને કહો. તો આ જે છે ને પ્રશ્ન કર્યો છે ને છઠ્ઠી ગાથાનો, એ તદ્દન આત્માર્થી જીવનો પ્રશ્ન છે. એને માગણી શુદ્ધાત્માની કરી, એને છ દ્રવ્યનું સ્વરૂપ શું, નવ તત્વનું સ્વરૂપ શું, આઠ કર્મ શું, એની પ્રકૃતિ શું, મૂળ સ્થાન બારના સ્થાન, કોઈ જિજ્ઞાસા મારે નથી. મને તો શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવો એમ કહ્યું. અને આ જે શુદ્ધાત્માની માગણી કરી છે એ ઋષભદેવ ભગવાનની પાસે ભરત મહારાજે કરેલી અને ગૌતમ ગણધરે માવી પાસે કરેલી. આ અનાદિકાળથી તીર્થંકરોને આ પ્રશ્ન પૂછે છે, પૂછતા આવે છે. ભવિષ્યમાં તીર્થંકર થશે એને આ પ્રશ્ન પૂછાશે અને તીર્થંકર આ જવાબ આપવાનું છે કે પ્રમત અપ્રમતથી રહી શુદ્ધાત્મ છે. એ પ્રમત અપ્રમતથી રહી જ કહ્યું કુંકુંદાચાર્ય. પદ્મમંદારી દેવ ભાવિતીર્થંકર એણે નિયમસારના 26 નંબરના કળશમાં મતિ શુદ્ધ જ્ઞાનથી રહી અને કેવળ જ્ઞાનથી રહી, નરનારક આદિ પર્યાયથી રહી અને અગુરુ લઘુગુની પર્યાયથી રહી. કેમ કે પ્રમત અપ્રમતમાં અગુરુ લઘુગુણથી સહિત આવી જાય. પ્રમત અપ્રમત કર્મ સાપેક્ષ પરિણામ એનાથી રહી કર્યું. તો કોઈ તર્ક કરે કે ભલે કર્મના સંબંધવાળે પર્યાયથી રહી પણ કર્મનો સંબંધ એને થયો નથી, થવાનું નથી, એ પરિણામથી તો સહી છે ને આત્મા. તો એને કહ્યું ના, અગુર લઘુગુણના પરિણામથી રહી છે. પછી હજી એક વિષય બાકી રહી જતો કે અસ્તિત્વ ગુણ છે ત્રિકાળી, તો એની પર્યાય હોય જ ને, ગુણ હોય ને પર્યાય હોય, અને એ પર્યાય તો શુદ્ધ જ હોય. અનંત ગુણની પર્યાય શુદ્ધ છે, થોડા ગુણની પર્યાય અશુદ્ધ થાય. એટલે શિષ્યને પ્રશ્ન થયો કે અસ્તિત્વ વસ્તુત્વ આદિ જે ગુણો છે એની પર્યાય તો શુદ્ધ જ હોય ને, તો એનું ખંડન કરવા માટે પરમાત્મા પ્રકાશમાં કહ્યું કે ઉત્પાદિત રહી જાય. ઉત્પાદિત રહી તેમાં કોઈ હવે આ દ્રવ્યનો નિશ્ચય શોધવો જોઈએ ભાઈ. દ્રવ્યનો નિશ્ચય શોધવો જોઈએ અને ઇન્દ્રિય જ્ઞાનથી આત્માનું ધ્યાન થતું જ
નથી.
કેમ કે એનો તો આત્મામાં અભાવ છે. હા, એક પ્રશ્ન થાય તો હવે કેવી રીતે ધ્યાન કરવું કે ધ્યાન ન કરવું? ધ્યેયનો વિચાર
કરું,
ધ્યેયનો વિચાર કરતા એક અતિ ઇન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થશે, એનું નામ ધ્યાન છે. એ શુદ્ધાત્માને પ્રતિનિધિ કરશે, એ આવશે. સમય ઉતાવળ ન કરવી તેમ પ્રમાદેને કરો, શાંતિથી ધીરજથી આત્માથી જીવને અનુભવનો કાળ આવે. પર્યાયનો નિશ્ચય એનું નામ. પર્યાયમાં ભૂલ થવાના બે કારણો છે, પર્યાયમાં પણ ભૂલ થવાના બે કારણો છે. એક જ્ઞાનની પર્યાય પરને જાણે છે, એવો જો પક્ષ હોય તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ નહીં થાય.
બરાબર.
કેમ કે શ્રદ્ધામાં છે કે હું પરને જાણું છું.
હાજે
તો જે હું શ્રદ્ધામાં પરને જાણું છું તો એ જ્ઞાનની પ્રિયા બે ગુપ રહેશે, પરને પણ સીધી ગિરાય પડશે. એ વ્યવહારનો પગ છોડવો પડશે. જયારે જ્ઞાનમાં તો આત્મા જણાય છે એમના નિશ્ચય જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવાય. હવે જ્ઞાનની પર્યાયનો બીજો વ્યવહાર, એક વ્યવહાર તો કયો કે સો પર બે નહીં જાણે એનો નિષેધ કરો, એ વ્યવહાર છે, એ પ્રમાણભૂત વ્યવહાર. બોલું વ્યવહાર નહીં નો વિષય અને સો પર બે જણાય એ પ્રમાણ જ્ઞાન નો વિષય, એ બે વ્યવહાર આત્મામાં અભાવ છે. જ્ઞાનની પર્યાય વ્યવહાર છે એનો નિષેધ કરો. જયારે જ્ઞાનની પર્યાય વિશે શું કે એક શુદ્ધ આત્મા જણે બીજું કાર્ય આ વાત ક્યાં હશે? નાની પર્યાયનો નિશ્ચય અધ્યયન કરવા માટે સાચનો આધાર હોય ને તો શ્રદ્ધા દ્રઢ થાય, શ્રદ્ધા બળવાન થઈ જાય. સમજી ગયા? એક નિયમ છે ગુરુદેવ આ રીતે એની પદ્ધતિ, મારી પદ્ધતિ સાચનો આધાર એ શેટિકાની ગાથા છે. 356 થી 365 ગાથા છે. એ 10 ગાથા જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણ પર્યાય એનો નિશ્ચય શું અને જ્ઞાન દર્શન ચારિત્ર ની પર્યાય નો વ્યવહાર શું એ આખો વિષય મારે. અને જ્ઞાનની પર્યાય નો નિશ્ચય તો ઠેક ઠેકાણે છે, પણ આ તો શબ્દ આપું તમને. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું એ શબ્દ આપું છું તમને, બાકી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય તો ઠેક ઠેકાણે છે. શુદ્ધ જ્ઞાન મળે કેવળ શુદ્ધાત્માને જાણવો, તેમના જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જ્ઞાનની પર્યાયનો શુદ્ધ નહીં કે આત્મા જણાય,
ઉપયોગમાં ઉપયોગ છે,
ઉપયોગમાં ઉપયોગ છે એ પણ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, બીજું કઈ જણાતું જ નથી.
ચૂનો ડબ્બામાં હોય કે વીંટમાં, ચૂનો
ચૂનો છે બસ. એ શેટિકાની ગાથામાં બહુ સરસ છે. ત્યાં તો ત્યાં સુધી કહી પાય કે હું પરને જાણું છું એવો જેનો અભિપ્રાય છે એને આત્માનો નાશ કરવો. જેનો અભિપ્રાય છે કે હું પરને જાણું છું, અજ્ઞાનીનો અભિપ્રાય અનાધિકાર એને ત્યાં સુધી કહ્યું કે આત્માનો અભાવ થઈ ગયો, એની દ્રષ્ટિમાં આત્મા આવશે નહીં. અજ્ઞાન થઈ ગયું ને ભ્રાંતિ થઈ ગઈ ને શબ્દ નો વાપરો ભાઈ, શબ્દ નો વાપરો, કડક વાપરો શબ્દ. આત્માનો ભાવ, આત્માનો નાશ કર્યો છે, આત્માનું અસ્તિત્વ રાખ્યું નહીં. એટલું બધું કડક શબ્દ મારે
ઇન્દ્રજ્ઞાન એટલો જવાબ પ્રકાશી છે. એ તો ઘેર જ છે,
એ
ઘેર જ છે,
ઘેર છે. એટલે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પહેલા દ્રવ્યનો નિશ્ચય પછી નવું થઈ જાય એવું છે, સાધારણ વાત નથી. હા, દ્રવ્યનો નિશ્ચય અસાધારણ છે, પછી નવું થઈ જાય. ક્યાંય ખૂણે ખાંચ કે દ્રવ્યનો વ્યવહાર ઉભો થશે, ખૂણે ખાંચ કે પાછલા બાણથી ઘૂસી જશે. સંસ્કાર છે દ્રવ્યનો વ્યવહાર, એનો પક્ષ છે ઉત્પાદિત પુસ્તક. દ્રવ્યનો વ્યવહાર છે, અરે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ઉત્પાદિત પુસ્તક એ તો પદાર્થનું સ્વરૂપ છે. કે ખોટી વાત છે,
અમને તો શ્રી ગુરુ
વ્યવહાર સત્ય,
હે અમને તો શ્રી ગુરુ કે એ જ સત્ય.
એ બરાબર ઠીક છે, પણ આ તો તમને ખાતરી થાય કે આવા આવા વાક્યો પણ આગમમાં આવે વ્યવહારમાં. ઉત્પાદિત ઉત્તમ સત એ સર્વજ્ઞ ભગવાનનું વચન છે, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનનો વિષય પૂજ્યનો, એમાંથી ઉત્પાદ એ છે અને ધ્રુવ ઉપાધે છે, એમાંથી કાઢો. સોળ નંબરની ગાથામાં આવે છે કે આત્મા છે તે વ્યાપ્યો આપો ભાવે પણ નો કરતા નથી, પણ નિમિત્ત નૈમિત સંબંધથી કરતા નથી. ત્યારે અજ્ઞાની જીવને કર્મ તો બંધાય છે, તો નિમિત્ત કારણ કોણ છે કે યોગ ઉપયોગ આત્મા એવો પાઠ છે. એ જ વાત છઠ્ઠી કાઠમાં કે પુંજ ને પાપ કર્મની પ્રકૃતિનો બંધ થાય છે, અને એમાં નિમિત્ત કારણ શુભાશુભ પાપ સ્થિતિ છે, તો પણ આત્મા શુભાશુભ રૂપે પરંતુ નથી,
એટલે નિમિત્ત નથી કર્મના બંધમાં.
આવું આવું ચારે બાજુથી તમે જયારે શોધો, ભલે માનસિક ચાર કરવી સાધન પણ શોધવું પડશે. દ્રવ્યનો નિશ્ચય અનંતકાળ સુધી ગયો, દ્રવ્યનો નિશ્ચય આવશે ને અને એના જોરમાં અનુભવ થશે. જો આપોઆપ જ્ઞાનની પર્યાભિમુખ થઈ જશે, એનો પર્યાય નિશ્ચય થઈ જશે. એની ખબર નહીં પડે કે આ પર્યાય નિશ્ચય થયો, અનુભવથી આ બધી ખબર પડે વિચાર આનું નામ પર્યાય નિશ્ચયો, પછી ખબર પડે. પેલા તો અનુભવ થઈ જાય, એ અનુભવ શેના જોડે થયો ખબર છે? પર્યાય નિશ્ચય નહીં, પર્યાયનો વિચાર જ ના આવે. પર્યાયનો નિશ્ચય તો પછી પર્યાયનો વિચાર જ ના આવે, કેમ કે પર્યાય છે જ નહીં ને આત્માનો. જે આત્માને પ્રસિદ્ધ કરે એ પર્યાયનો અભાવ છે આત્માનો, એવો સ્વભાવ છે. એ અસાધારણ વાત છે. જેના દ્વારા અનુભવ થાય પર્યાયનો અભાવ છે આત્માનો,
જે આત્માને પ્રસિદ્ધ કરે એ પર્યાયનો
આત્માનો અભાવ છે, એવો સ્વભાવ છે. એ હું છું, એ હું છું, ગ્રાહક હું છું. હવે છઠ્ઠા સાતમા ગુણતાને જોનારા મા મુનિ એને શુદ્ધ ઉપયોગ દર્શાવે છે. જોજો આપણે મુનિથી વાત લઈ, એ મુનિ મહારાજને તો શુદ્ધ ઉપયોગ છે ને, અપ્રમ દશા છે. એ કે છે કે અપ્રમ દશામાં બને છે. કોને આપણે આ પૂછવા જવું, કોઈને પૂછવાની જરૂર નથી. પ્રમત અપ્રમથી રહી ગયો છે, પણ સાહેબ શુદ્ધ ઉપયોગ તો તમારામાં થાય છે ને, તો પર્યાયમાં થાય છે એવું ક્યાં ના કરો. મારામાં એ નથી, શુદ્ધ ઉપયોગ છે એની અસ્તિ છે, મારામાં એની એવો હું છું. ચારે બાજુથી દ્રવ્યનો નિશ્ચય શોધી કાઢો, પર્યાય તો આપોઆપ આવશે. જોર તો સામાન્ય ના હોય, સામાન્યના જોરે વિશેષ પ્રગટ થઈ જશે. ચિંતન સામાન્યનું જોર કરો.
સુગાનીજીનો આ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ છે ને સાહેબ, સુગાનીજીનો એમાં એમને એક જગ્યા લખ્યું છે, વસ્તુ અને વસ્તુમાં એકાગ્રતા આ બે વચ્ચે જ વિચાર કરવો
મોકલે છે.
વસ્તુ અને વસ્તુમાં એકાગ્રતા
બરાબર,
એટલે ત્યાં અપ પરિણામ માત્રથી રહી એવી વસ્તુ લેવી
બરાબર, એ વસ્તુ
એવી વસ્તુ
અપરિણામ પરિણામ માત્રથી રહી
બરાબર.
બીજું જ્ઞાયક ભાવ શુદ્ધ છે એની સિદ્ધિ એવી સુંદર કરી કે પ્રમત અપ્રમતિ રહી છે માટે શુદ્ધ છે,
માટે શુદ્ધ છે.
શુદ્ધ પર્યાયથી રહી છે માટે શુદ્ધ છે, અશુદ્ધ પર્યાયથી તો રહી છે, શુદ્ધ પર્યાયથી રહી છે માટે શુદ્ધ છે. શ્રીમદજી જેવા શ્રીમદજી કે છે કે સર સ્થાનક મેં બતાવ્યા છે, ભિન્ન બતાવ્યો, એનાથી ભિન્ન આત્મા છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો, મોક્ષ ને મોક્ષમાં સાહેબ એનાથી ન્યારો કે આ એનાથી ન્યારો, એ ન્યારો દ્રષ્ટિમાં આવશે એનું નામ મોક્ષ માર્ગ. બીજું શું જાણનારો જણાય, બીજું હું આવ્યું
ન્યારો છે એટલે
જાણનાર છે એટલે જણાય છે જ્ઞાય ભાવ પર્યાય માત્ર હા પર્યાયથી રહીત છે એમ શ્રદ્ધા જ્ઞાન થશે, ત્યારે એ જ્ઞાન પાછું પર્યાયથી સહિત એમ જાણી જશે. હા એ એ પાછળ આવી જશે એમાં કઈ એ જ્ઞાન ભગત થશે અનુભૂતિથી સહિત આનંદથી સહિત એ પણ જાણશે. અપરિણામી નું શ્રદ્ધા અને પરિણામી નું જ્ઞાન સમય એક, સમય એક.
અપરિણામી નું શ્રદ્ધા
અને પરિણામી નું જ્ઞાન સમય એક. પણ એ પરિણામી થાય એ અપરિણામી નું જોડે પરિણામી થઈ જાય છે.
બરાબર.
એને ખબર ન હોય કે હમણાં પરિણમી શું.
બરાબર.
દેવદ્રષ્ટિ પ્રકાશ ઉત્તમ બનતું છે. સારમાં સાર વાંચવાનો કોઈ જવાબદારી કોઈ બોજો કઈ નથી. તમારે દ્રષ્ટિ પ્રકાશમાંથી કોઈ 5 પોઈન્ટ 10 પોઈન્ટ તમને એમ લાગે કે જરાક આની ચર્ચા કરો તો આપણે કરશું. બાકી સળંગ મેં લઈ લીધું છે એક વાર રાજકોટ એની ટેપી છે. સળંગ લઈ લીધું છે કેમચંદભાઈની હાજરીમાં. એ મોદી સાહેબ પાસે ટેપ છે. મોદી
સાહેબ
ઘણા પાસે છે. સળંગ
મેં તો દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં આપને પૂછવા માટેના પ્રશ્નોના બધા પેલા ટીક માર્ક રાખ. મારી પુસ્તક હોય ને એની પાછળ પુસ્તક મુંબઈ થી.
કઈ વાંધો નહીં, બીજી વખત મુંબઈ થી પાછા જ્યાં આવો ને ત્યાં લેતા આવો. ખાસ ખાસ
એમાં એ પાછા ભાગ પડ્યા છે કે દ્રવ્યની દ્રષ્ટિના ક્યાં ક્યાં આવેલા વાક્ય ઉપરથી જોડા
બહુ સારી.
અને તમને આપને પૂછવા જેવા પ્રશ્નો
હવે ભાઈ કોઈ સળંગ શાસ્ત્રો વાંચવાનું મને ટાઈમ મારો ટૂંકો છે. હવે બીજાને સમજાવવાનું બહુ થઈ ગયું છે. મૂળ મૂળ ગાથાઓ એનું અધ્યયન મારા માટે જવાબ આપી દીધો.
સહી
વાત માલ ભયો
સહી વાત એકદમ.
મારો ટાઈમ ટૂંકો છે.
હું
હવે મારા હતો બીજા સમજે ન સમજે
વિકલ્પ
ગૌરવસ્થાને
છે.
બરાબર છે. એ વિકલ્પ નથી હોતો. તીર્થંકર ભગવાન બહુ થઈ ગયા, દીક્ષા લઈ ગયા. અમારે ચર્ચા થઈ, અમારે એની ચર્ચા થઈ, ઘણી ચર્ચાઓ ચાલતી જોઈ. મેં કહ્યું સંધ્યાજી આ મૌન કેમ થઈ ગયું. મૌન થયા પછી કોઈ પૂછે કે પ્રભુ છગડીનું સ્વરૂપ શું, આત્માનું સ્વરૂપ શું, તો જવાબ નથી. તો મેં કહ્યું એને કરુણા ના આવી જીવના સુધી ઉપર. મેં પ્રશ્ન કર્યો પછી મેં જાય એને ખરો કર ખરી કરુણા આવી આત્મા ઉપર.
બીજા પોતા
આને છદમાં હોય ત્યાં સુધી કરુણા છે, પછી કરુણ
તીર્થંકર છદ્મ છે. છઠ્ઠા સાતમા ગુપ્તા નાખે છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી.
હા,
એનું એક રહસ્ય ઘણું ઘણું છે. એક તો જયારે તીર્થંકર પ્રસિદ્ધ થઈ ગઈ વ્યક્તિ હોય અને એમાં અનંત ધર્મ છે આત્મા. એક એક ધર્મથી સમજાવે, બધા ધર્મ તો સમજાવી શકાતા નથી, અને જ્ઞાન માત્ર બધા ધર્મો છે, બધા ધર્મોને જાણે છે, અક્રમ પડે પણ સમજાવવામાં અક્રમ પડે તો બે ચાર ધર્મ સમજાવી લો, એવું કે બાર ગામ અને શ્રદ્ધા કરી લીધી, બીજા ધર્મો રહી ગયા, જોખમ છે.
એટલે મહાવીર ભગવાન 12.5 વર્ષ દરમિયાન એક અક્ષરનો ઉચ્ચાર કર્યો નહીં.
નહીં, બિલકુલ
અપ્રમાદપણે, અડોળપણે, અનિંદ્રાપણે એક અક્ષરનો ઉચ્ચાર કર્યા વગર પ્રથમ પોતાનું કાર્ય પરિપૂર્ણ સિદ્ધ કર્યું. બીજું ખરેખર કઈ જણાતું નથી, જાણના જણાવી છે એમાં સાહેબ, બીજું ખરેખર કઈ જણાતું નથી એમાં. બહુ બહુ
ઇમ્પોર્ટન્ટ છે. મને પ્રશ્ન મારી પાસે આવે છે કે ભાઈ તમે અસ્થિતિ વાત કરો ને, કાતમાં જણાય છે પણ જણાતું નથી, શું કામ થયું છે? પ્રશ્ન તો થાય. ત્યારે મેં કહ્યું કે પર જણાતું નથી એમ કહેવાની પાછળ આશય શું છે ખબર છે? એને શલ્ય છે કે પર જણાય છે, એ શલ્ય કાઢવા માટે પર જણાતું નથી. જ્યારે શલ્ય નીકળશે ત્યારે અસ્થિમાં આવશે,
જ્ઞાન નવરો પડે અને પછી
અંદર આવશે. પર જણાય છે એ શ્રદ્ધામાં છે, સાંભળજો, પર શ્રદ્ધા પર જણાય છે શ્રદ્ધામાં છે, સફળ પ્રકાશક શ્રદ્ધામાં છે, મિથ્યા શ્રદ્ધામાં અનાદિનું. અરે કે મને તો જ્ઞાન જણાય છે, અસ્થિ ની વાત કરો, જ્ઞાન જણાય નહીં જણાય, કેમ કે ઓલું શલ્ય પર ને જાણું છું, એ શલ્ય છૂપવું છે કે મારી ભૂલ બતાવો. કોણ ભૂલ બતાવે ને, એને કોણ ભૂલ બતાવે ને? એ ભૂલનું જ્ઞાન બધાને ન થાય બીજાને, પણ જયારે આ વાત કરી આ મારી ભૂલ હતી, હું પર ને જાણું છું એ મારી ભૂલ હતી, એટલે ઉપયોગ નહોતો આવતો, ભૂલ મળી જાય.
સાધનાની પ્રક્રિયા અહીંયા છે.
કુમકુમ ભગવાને કહ્યું કે જ્ઞાયક હું છું, એમને કહ્યું પ્રમત અપ્રમત થી રહીત એવો હું જ્ઞાયક છું. શા માટે રહીત કહ્યું? અસ્થિથી વાત કરવી છે ને, અસ્થિની સ્થિતિ અસ્થિના સ્થિતિ થાય છે, અસ્થિના સ્થિતિ થાય છે, સ્વરૂપે સત્તા અને પરૂપે અસત્તા એ બે ભાવ વડે એક સત્તાની સ્થિતિ થાય, અસાધારણ છે. અસ્થિની સિદ્ધિ અસ્થિના સ્થિતિ થાય છે, અસ્થિની સિદ્ધિ અસ્થિ નહીં થાય. જો અસ્થિ અસ્થિ સિદ્ધિ કરે તો હું છું, એ હું છું તો આ હું છું, આ હું છું એ માન જશે, પણ હું મારા પણ છું પર પણ ખલા. આવા પ્રશ્નો થાય, અમારી ચર્ચા બહુ થાય ટ્રેનમાં, અમારે ચર્ચા થઈ ટ્રેનમાં, અમારે કઈ કામ નહીં.
એટલે એવા સંધિ વાળા ઘણા વાક્યો આવે છે, સ્વની અસ્થિ પરની નાસ્તિ. આમ સંધિ
સંધિ આવે છે, સ્વપણે છે પરપણે નથી, એવા વાક્યો બહુ સરસ આવે. બરાબર છે,
બરાબર છે.
ઈ જ અનેકાંત છે, અનેકાંતના બે પ્રકાર છે, એક દ્રવ્ય પર્યાય બે ને જાણવું એમના અનેકાંત પ્રમાણ જ્ઞાન કહેવાય, અને આત્મા સ્વપણે છે ને પરપણે નથી એ પણ અનેકાંત છે, એ અસ્થિ નાસ્તિ અનેકાંત, એ નહીં સપ્તભંગી છે. અને ઓલું પ્રમાણ સપ્તભંગીમાં પરથી જુદો પડે આત્મા, નહીં સપ્તભંગીમાં પર્યાયથી જુદો પડી જાય, ત્યારે દ્રવ્યો નિશ્ચય આત્મા. તમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લાવજો, પણ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ અહીંયા પણ મેં છે, બીજું
છે
તો ઠીક, નહીં તો હું કે બે લાવવાનું કહું, પણ અહીં છે એકાદું
લાવી.
એટલે શું કે 10-20 પોઈન્ટ કરવાના છે, 10-20 પોઈન્ટ હશે વધારે તો ન હોય,
5-7
બસ, તો એના ઉપર ગહેરાઈથી ચર્ચા આપણે કરશું.
કેમ કે હું હંમેશા જે પોઈન્ટ એમાં ડબલ એલ લખું એટલે આપને લાલચંદભાઈ
સ્વરૂપે સત્તા ને સ્વરૂપે અસત્તા બે ભાવ વડે એક પદાર્થ સીધી થાય છે. સ્વપણે છૂન પરપણે નથી પર્યાયનો નિશ્ચય બતાવવા માટે બીજો આધાર કે પર્યાથી ચટુ સરોતા બંધ કર અને ઉગાડેલા દ્રવ્યાથી ચટુ વડે કેવળ સામાન્ય અવરૂપતો નિશ્ચિત નિર્ણય અવરૂપતો એ પર્યાયનો નિશ્ચય છે.
બરાબર છે.
જ્ઞાનની પર્યાયનો
નિશ્ચય
કેમ કે એ પર્યાયમાં એટલું સામાન્ય જો વિશેષને નહીં, વિશેષને જોયે તો વ્યવહાર, સામાન્ય વિશેષને જોયે તો વ્યવહાર અને સામાન્ય જોયે તો
નિશ્ચય.
પર્યાય અસ્તિ નાસ્તિ નહીં કરો,
પર્યાયના પ્રમાણ જ્ઞાનમાંથી એને અસ્તિ નાસ્તિ ઉતારે. કૃપાળ દેવે પણ કહ્યું છે હે પ્રભુ, જેમ જેમ તારા તત્વનું અધ્યયન કરું છું, ઉડવતો તો જાઉં છું, એમ મેં મને મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું એવું સમજો. તારા કહેલા સૂક્ષ્મ તત્વમાં હું લઉં તો હું જાઉં છું,
એમ મારા તત્વના ચમત્કારો તત્વના ચમત્કારો
હા ઊંડા ઉતરવા જેવું છે. તત્વ
તત્વ
તત્વ ને એક વચન તત્વની
તત્વમાં
બરાબર છે. એકદમ આજે એક વિષય નીકળો, વિરલા જાણે તત્વને, વિરલા સાંભળે કોઈ, વિરલા ધારે કોઈ, અને વિરલા ધ્યાને કોઈ ને વિરલા ધારે જાતા થાય કો, પણ એમાં તત્વ શબ્દ છે. વિરલા જાણે તત્વને, આત્માના સ્વરૂપને વિરલા જાણે, નવ તત્વને તો બધા જાણે,
અંતરને
બધા જાણે,
અંત શુદ્ધ અંત
શુદ્ધ અંત તત્વ એટલું સામાન્ય જ્ઞાન એને જાણનારા વિરલા, નવતત્વના જાણનારા છત્રને જાણનારા ઢગલા બંધ, આઠ કર્મના જાણનારા ઢગલા બંધ, શુદ્ધાત્માને જાણનારા વિરલા અને સાંભળનારા વિરલા એની રૂચિ મારે તો શુદ્ધાત્માનો સંત
મુજી ચહજુક દાસ તો હે ગુજન કે પાવે ની ગંગમ બિના હી અનાદિ છે. એ હી નહી એ કલ્પના, એ હી નહી વિભમ, કઈ ધર પંચમ કારણ હે દેખી વસ્તુ અહં. એટલે હું બહુ વિચાર કરું, આ કલ્પના પણ નથી, એ હી નહી એ કલ્પના, એ હી નહી વિભમ, કઈ ધર પંચમ કારણ, આ પંચમ કાળ હોવા છતાં પણ અભંગ વસ્તુ જોઈ છે એવા વિગલા પુરુષો છે.
બરાબર, પંચમરાનો ખેડા સુધી અભેદ અભંગ આત્માને જાણનારા કોઈ ને કોઈ પાકતા નહીં. એ કેતા જાય ક્યારે કેતા
જાય
બોલો, કઈ
કોઈ વાત જવાની નથી, કામ કરી આખો મીડિયા. અમે શ્રીમતી સુખી કે રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભે, જે જન જાણે ભે જને તે કરશે ભવ છે. શ્રીમતી
સુખી
રાજ રાજ સૌ કો કહે
રાજ
રાજ એટલે શ્રીમતી
રાજ રાજ
આમ તો હજારો છે, રાજ રાજ સૌ કો કહે
વિરળા જાણે ભેદ,
વિરળા જાણે ભેદ,
હા વિરળા ભેદ, જે જાણે ભેદ અને તે કરશે હવે છે.
બરાબર સાચા બધા કરે છે કૃપાળુ દેવ.
હા હજાર એનો ભેદ કોક વિરળ જાણે છે અને જે ભેદ જાણશે એનો ભાવ નો છે.
સટ સ્થાન કયા?
હા
પણ ભીન બતાવ્યો આ
બરાબર છે.
એ છ જે ભેદ બતાવ્યા એ તો પર્યાથી નો વિષય વ્યવહારની નો વિષય છે. એનું જો શ્રદ્ધાન કરીએ કે આવો જ આત્મા છે, વિખ્યાતો નો દોષ છે, જ્ઞાન બુદ્ધિ છે કે નવ તત્વ નું શ્રદ્ધાન તે વિખ્યાત
છે.
આ છ પદ જે છે એનું શ્રદ્ધાન તે વિખ્યાત છે, તમે કશું નથી.
સાચું
બોલો.
સાચું
કેમ વિખ્યાત? એનું કારણ શું કે કરતા ભોગતા લીધું છે એમાં માટે વિખ્યાત.
બરાબર છે, બરાબર છે.
આત્મા કરતા ને ભોગતા છે.
બરાબર છે. છે દર્શન સુધીમાં તો આપને કેવું મળ્યો હો? માસ્ટર કેવું પડ્યો હો? કારણ કે એમનો હેતુ બરોબર છે. શું એ હસવાની પાછળ શું છે? ગંભીરતા છે. હવે છે અત્યારે ઉદય છે
ત્યારે ઉદય છે,
પણ આમ અંદર નો ગંભીરતા મારા ખ્યાલ નથી.
અંદર ની સ્થિતિ જુદી. ધન્યવાદ. દ્રષ્ટિના વિષય વિના ભાઈ નિર્વિકલ્પ ધ્યાન થવાતું નથી. દ્રષ્ટિના વિષયના જોરમાં ને જોરમાં એને ખબર ના હોય. એક શ્રીમદજીએ જેને વંશાસ્ત્ર કહ્યું છે, પદ્મનદી આચાર્યનું એક
પંચવાસી
શાસ્ત્ર, એ શાસ્ત્રની અંદર આચાર્ય ભગવાન કહે છે કે સમ્યક દર્શન એકાએક થાય છે. આવો શબ્દ છે એકાએક. એકાએક એટલે એને ખબર ન હોય, એ તો ધ્યેયના ચિંતનો કરે છે. સમજી ગયા? એમાં પરમતી અંદર માં આવી પદ્મનદી કે શાસ્ત્ર છે, જેને વનશાસ્ત્ર કહ્યું છે, વનશાસ્ત્ર છે. એમાં એકાએક મારી પાસે શાસ્ત્રમાં છે, એમાં તો અનુક્રમણિકામાં અમે ટીક કરી હોય છે મળી જાય. અત્યારે જ્ઞાતાની ખબર નથી. એકાએક
એકાએક
એનું કામ તો જાણનાર છો, બસ હું જાણનાર છું ને જાણનાર ગણાય છે. બસ આમાં બધો સાર આવે. હું જ્ઞાય છું એમ કહો, હું જાણનાર છું. હું જાણનાર છું ને જાણનારો જણાય છે. બસ જાણનારો જણાય છે એ ભેદથી વાત સમજાવી, પણ ભેદ રહીએ નહીં.
અનુભવ
ભાષામાં તો લીધું છું, કેમ કે હું તો વચનાથી જ છે અનુભવ તો. થઈ ગયો ખતરો તમને એક મિનિટ.
પ્રશ્ન પૂછ્યા વગર ત્યાં જવાબ નહીં આપણે. અંદર માં પ્રશ્ન લઈને બેઠા હોય ત્યાં
આવી જઈએ.
દ્રવ્ય પેલા ઉપયોગની જમાવટ થાય છે ને બધા
દીદી નો પ્રશ્ન પર્યાય સત્ય નિપેક્ષ સાથે બધા જવાબ અહીંયા એક પછી એક
કુદરતી છે. એ પ્રકારની ઉપાદાનની તૈયારી હોય ને એટલે સામેથી વાણીનો યોગ મળે ને પોતાના સભામાં સભામાં પડે છે. પ્રશ્ન લઈને ગયો હોય પોતે પૂછે નહીં પ્રશ્ન પર સભા લઈ જઈએ. કુદરતી છે. અમે જાતા સો ઘટ કોઈ કોઈ પ્રશ્ન ઉઠતા પણ જવાબ આવી જાય. કેમ ત્યારે ગુરુદેવે મનોપ્રેરણાથી આપણી વાત ચાલી ગયું એમ થાય. પણ અંદર અંદર ચર્ચા થાય ચંદુભાઈ ડાક્ટર હોય ને આપોઆપ એ કુદરતી છે. ખરેખર તો રૂચિવાળા જીવને બધું અનુકૂળ છે. આપણું એનું કામ રૂચિનું છે, કેવળ આત્મા જેવું છે. આત્મા જોઈએ ને આત્મા મળે પોતાની પાસે છે એ સ્વરૂપ જ છે. હું એ હું સ્વરૂપ જ છું. મારે આત્મા જોઈએ છે ક્યાં, આત્મા મેળવવો છે ક્યાં, તો બાકા છે
છું જ,
હું તો છું જ. બીજું પાછા માં તો શું આવે, વાણીનું વાચ્ય એને લેવું જોઈએ. વાણીને વળગે જાણનારો જણાય છે તો કોઈ તો બે થી વાત કરે છે બસ,
પકડીને
બહુ જ કરો બસ,
પકડીને
લેટ કરો બસ. જાણનારો જણાય છે એ તો મહાવાક્ય છે. છઠ્ઠા સાતમા ગુણતાને જોનારા મહામુનિઓ કે છે. શુદ્ધ કેવડીનું વચન છે, જાણનારો
જણાય,
અસાધારણ વચન. જ્ઞાન વડે આત્મગમ્ય છે એમ કે જ્ઞાની શું કે રાગ વડે ગમ્ય નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે ગમ્ય નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે ગમ્ય છે એમ કે તો ભેદનું કથન તમે કરો કરો મોહનભાઈ. અભેદનું કથન ન હોય, અભેદની અનુભૂતિ હોય મને ખબર નથી. અભેદનું કથન ન હોય,
અભેદની અનુભૂતિ, ભેદનું કથન
બરાબર,
આવી રીતે જ અનુભૂતિ થાય. પણ અનુભૂતિ વચનાથી જ છે, અભેદ તો વચનાથી જ છે. ભેદ દ્વારા જ્ઞાની સમજાવે છે
બરાબર.
એટલે ઉપકાર માને તો એને ભૂતકાર છે.
સમયસરમાં આવે છે કે હું જ્ઞાન છું, દર્શન છું, ચારિત્ર છું. પછી નીચે તરત જ મૂકેલું કે હું જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, હું તો માત્ર
એક નાયક બરાબર. પણ ભેદ પણ અભેદને સમજાવવા માટે ટેમ્પરરી કરે છે. અભેદ અભેદ એ ભેદનો આશ્રય ક્યાં કરાવે છે? અભેદ નથી સમજતો એને ભેદ દ્વારા સમજે. બીજું હું ઉપાય ચાલો એ તો સૌ સૌની યોગ્યતા
ભક્તિમાં એક નથી આવતો. શ્રીમદ્જીના નિયમે એકનું નામ નથી આવતું, એકનું હોય.